તારીખ 13/4/1992 શ્રી મદરાજ ચંદ્રપત્રાંક 755 અને 756 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 358.
નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીનપણે વર્તવું જોઈએ અને તે માટે બાહ્યાધીન પર પરિગ્રહ ત્યાગ યોગ્ય છે. સમાગમ હોય તો સમાગમમાં આજ્ઞાધીનપણે વર્તવું જોઈએ, ન હોય તો સમાગમમાં આજ્ઞાધીનપણે વર્તવાની ભાવનામાં વર્તવું જોઈએ. અને એમ વર્તવા જતા આરંભ અને પરિગ્રહ ઉપરના પરિણામો ઉપેક્ષિત થાય છે. આરંભ અને પરિગ્રહના વિષયમાં અનાદિની જીવની જે અપેક્ષા વૃત્તિ રહી છે એ પલટીને ઉપેક્ષા વૃત્તિમાં આવે છે. સત્સમાગમની અપેક્ષામાં સત સ્વરૂપની પ્રાપ્તિની અપેક્ષા હોવાથી અસત એવા જે પદાર્થો, અસત એવા જે ભાવો, એ પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા આવવી એ સહજ છે અથવા સહજ થવું ઘટે છે. નહીંતર સત સ્વરૂપની અપેક્ષા ખરેખર જાગૃત થઈ નથી. જે જીવો અસ્થિથી સત સ્વરૂપના પ્રત્યે જવાના પ્રયત્નમાં છે, ભલે પોતાની રીતે, પણ ઈચ્છા ભાવના એ છે કે અમારે તો સ્વરૂપ પ્રાપ્તિ કરવી છે, પણ એમ કરવા જતાં અસત એવા ઉદય ભાવો અને ઉદયના સંયોગોથી ઉપેક્ષા અને ઉદાસીનતા ન આવતી હોય તો એ પ્રયત્ન છે એ યથાર્થ નથી. પ્રયત્ન પ્રયત્નના સ્થાનમાં નથી. આ એક એવી વિકૃતિ છે કે જે વિકૃતિને લઈને એ પ્રયત્ન સફળ નથી થતો, નિષ્ફળ જાય છે. કેમ કે અપેક્ષા વૃત્તિ બે વિરુદ્ધ વિષયમાં એક સાથે કામ નહીં કરી શકે. સતની પણ અપેક્ષા અને અસતની પણ અપેક્ષા બે તો નહીં બની શકે. અને આખો સંસારને એક નજરે જોવો હોય તો આ નજરે જોઈ શકાશે કે સંસારના તમામ પ્રાણીઓ ઉદયમાં કાંઈ ને કાંઈ અપેક્ષા રાખીને વર્તી રહ્યા છે. અને તેથી આત્માની ઉપેક્ષા, નિજ સ્વરૂપની ઉપેક્ષા સહજ વર્તે છે. ઓળખું ઉલટાય નહીં, અથવા ઉલટું છે કે સુલટાય નહીં, ત્યાં સુધી વાસ્તવિક રીતે તો પરિસ્થિતિ પછી ગમે તે કરે એ બધી માનેલી પોતાની રીત છે, એમાં સિવાય ગ્રહિત મિથ્યા બીજું કાંઈ નથી. કેમ કે રીત ખોટી માને છે, રીત સાચી નથી.
થોડો વિચાર કરીએ ત્યારે તો એવું લાગે છે કે સત્પુરુષની આજ્ઞાકારિતામાં આજે ઘરે ઠકાણે વિપરીત પડે પરિણમે છે, અથવા આજ્ઞા પરિણામે બહુ ઓછો પડે છે.
એટલે એને પ્રયોજન નથી ભાઈ, પોતાનું હિત જે રીતે એને ભાસવું જોઈએ એ સ્થાનમાં એ નથી ભાઈ. એટલે એમાં ઉપેક્ષા, બેદરકારી, અસાવધાની, બિનકાળજી એવા બધે રહે નહીં. સત્તરમી સાલમાં ગુરુદેવ સાથે યાત્રા કરી હતી ગિરનારજી, બીજે દિવસે રાત ઉપર રોકાય ને પાંચમી સુધી લેવા, ત્રણ વાગ્યાથી શરૂઆત થઈ. શિયાળાના દિવસો હતા, કડકડતી ઠંડી અને પવનનો સુસવા પણ ઉપર જરા પવન વધારે હતો. હવે ત્યાં કોઈ કોઈ રસ્તો ને તેડી એવા આવે, જો પવનના સુસવાતાને લીધે પગ ફૂટી જાય બાઇકિંગમાં, કેટલી સાવધાની રાખવી પડે. અંધારું હોય પગ મૂકવાનો હોય, કેટલી કાળજીથી ચાલે, ગમે તેમ ચાલે, ગપ્પા મારતા મારતા
નહીં,
ઠેકડા મારતા મારતા જોઈ જોઈને ચાલે, એક એક પગલું જોઈ જોઈને ભરે. મુનિઓ વગર સાધને કેવી રીતે રહ્યા છે, એ ઠંડી ધાબળા કામળા ઊંટી ઊંટીને ધ્રુજતા માણસો ચાલતા હતા, નિર્વસ્ત્ર દશામાં કેવી રીતે મુનિઓ રહ્યા છે. એક જંગલને એવી પહાડી એમના ભગવાનની અને બીજાની ક્યાં વાત કરે, એમના ભગવાન તો ત્યાંથી ગયા હતા. નિર્માણ પામ્યા પણ એમની તપોભૂમિ પણ ગિરનાર છે. સહસ્ત્રામૃબન સહસાવન કે છે, સહસાવન કે છે પણ એ અપભ્રંશ છે. સહસ્ત્ર આમ્રવન 1000 આંબા ને વન, ત્યાં તપશ્ચર્યા જ્ઞાન ધામમાં ત્યાં રહ્યા છે. એવું કાળજી વાળો માર્ગ, સાંકડો માર્ગ છે. પહેલેથી જ એવો ઘણી દરકારથી આત્મહિતની ઘણી દરકારથી ચાલવું જોઈએ એવો માર્ગ છે. ઘણી સાવધાની છે. અને તો સમાગમમાં અજ્ઞાધીનપણાની સાથે આ વાતને જોડી છે કે બાહ્યાભ્યંતર પરિગ્રહનો ત્યાગ, જેવો સર્વથા તેવો ત્યાગ કરવાને સમર્થ નથી એવી પરિસ્થિતિ ન હોય. જો મુનિરાજ મળે તો એને તો ત્યાગી થઈને એની સાથે રહેવું જોઈએ, પણ એવું ન બને તો એમણે આ પ્રમાણે દેશ ત્યાગપૂર્વક કરવો યોગ્ય છે. તો થોડો બની શકે એટલો આર્યન પરિગ્રહ ઘટાડીને પણ સમાગમમાં એમનું સ્વરૂપ આ પ્રમાણે ઉદ્દેશનું છે. ઘણી વાર યાદ આવે છે ગુરુદેવ મુંબઈ પધાર્યા હોય તો બપોરના વ્યાખ્યાન, સવારના વ્યાખ્યાનમાં આવે ને બપોરના વ્યાખ્યાનમાં આવે, આઠ દસ પંદર દિવસ રોકાવાના હોય, એ પંદર દિવસ બપોરનો એક કલાક કાઢવો આરંભ પરિગ્રહમાંથી ધંધા કાપવામાંથી, પાછું નજીકમાં આવે પણ દુકાન ઓફિસ છોડીને ધંધો છોડીને વ્યાખ્યાનમાં આવે, એ કેવી રીતે જ્ઞાન પડે તો સમજાવું. એક બે જણાનો આવતા હોય તો કંઈ ખબર ન પડે માણસ તો ત્યાં ઘણા ભેગી થાય, પણ હાજરી પાકી હોય એમ ખ્યાલ આવી જાય. આગળ બેઠવા વાળા જે સવારે આગળ બેઠા હોય એનો તો ખ્યાલ આવી જાય કે આગળ બેઠા વાળા જ નથી આવ્યા. જીવની કેટલી દરકાર છે આ વિષયની, કેટલી એની કિંમત આપી છે, કેટલું મૂલ્યાંકન છે, મૂલ્યાંકન કેટલું છે એ બહુ ગંભીર રીતે વિચારવાનો વિષય છે. એ મહાત્મા પુરુષના ગુણ અતિશય પણ આથી ગુણનો પણ અતિશય છે, ગુણનો અતિશય હોય છે જેમાં ગુણ પ્રગટ ગુણ જોઈને જોનારને ગુણ પ્રગટે તે ગુણ અતિશય પણ
થાય.
મહાત્માના પ્રગટ ગુણ જોઈને જોનારને ગુણ પ્રગટે, આ બીજાનું દુઃખ જોઈને દુઃખ થાય છે કે નહીં, પીડા તો હોય તો કેટલી પીડા છે, એવું શરીર થઈ ગયું છે, જોનારને દુઃખ થાય છે કે એ સ્વાભાવિક છે. નિમિત્ત નહીં, નિમિત્તાધીન જ્યાં સુધી પરિણતિ છે ત્યાં સુધી આ દિન પ્રતિમાનું આલંબન સત્સમાગમ શા માટે ઉપદેશા છે કે નિમિત્તાધીન પરિણતિ છે એની અસર આવશે. એ મહાત્મા પુરુષના ગુણોતિશય પણ આથી એના સમ્યક ચરણથી એનું આચરણ જે સમ્યક છે, નિર્દોષ અને પવિત્ર જેનું આચરણ છે, તેના પરમ જ્ઞાનથી એનું જે ભાવકૃત જ્ઞાન છે એ દ્વારા જે દ્રવશ્રુત એમની વાણી પ્રગટે છે એને પરમ શ્રુત કહો કે પરમ જ્ઞાન કહો, અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ, અને તેમની પરમ શાંતિ છે જો જોનારને શાંતિ ઉપજે, શાંતિ એ ગુણ જ છે ને, જોનારને પણ શાંતિ ઉપજે, મનુષ્યને તો ઉપજે પણ જંગલમાં ધ્યાનમાં મુનિરાજ બેઠા હોય તો જંગલી પ્રાણીને શાંતિ ઉપજે, હિંસક જે અશાંતિના પ્રકૃતિવાળા હોય છે વાઘ સિંહ અજગર સર્પ તીવ્ર જલદ પ્રકૃતિવાળા હોય છે એ જોઈએ ત્યાં ફરી જાય, બેસી જાય આજુબાજુ શાંતિથી જોયા કરે કે આશ્ચર્ય લાગે, એટલી શાંતિ હોય કે એમને આશ્ચર્ય લાગે, લાંબુ વિચારી ન શકે પણ આશ્ચર્યમાં પણ ફરી જાય. એવી પરમ શાંતિથી પરમ નિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન થઈને શુભ સ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. એ મહાત્મા પુરુષનો સમાગમમાં આત્મજ્ઞાન મળે છે, એમનો ગુણ અતિશય પણ, એમનું સમ્યક આચરણ વડે, એમના પરમ જ્ઞાન વડે અને પરમ શાંતિ વડે, પરમ નિવૃત્તિ, પરમ નિવૃત્તિ બાહ્ય પરિણામોમાંથી નિવૃત્ત થયેલા પરિણામને, અંતર્મુખ થયેલા પરિણામને પરમ નિવૃત્તિ કહેવામાં આવે છે. એ પણ દેખાય છે અને જોતા જ એની અશુભ વૃત્તિઓ તો પરાવર્તન થઈ જાય, શુભ ભાવને પામીને સ્વરૂપ પ્રત્યે જાય, અશુભમાંથી ખસીને શુભમાં આવે ને શુભમાંથી આગળ વધીને સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. આવો મહાપુરુષોના સમાગમનો આવો પ્રતાપ છે, આવો લાભ છે, અથવા આવો ફાયદો છે, આવો ગુણ થાય છે. વ્યક્તિ વખતે એમને વિશાળમાં સમાગમ કર્યો છે ને, મહામંડળ ઈડરના પહાડમાં જંગલમાં રહ્યા છે. યાદ આવીને લીધું છે, આત્મામાંથી કાઢી કાઢીને લીધું છે. એ પુરુષના વચનો આગમ સ્વરૂપ છે, એવા મહાપુરુષના વચનો સ્વયં જ આગમ પુરુષ છે. એમના વચનોથી કદી પણ શંકિત થઈને શાસ્ત્ર સંજ્ઞામાં જવા દેવું નથી, કે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે નથી લખ્યું. મારે એવા પુરુષોથી જ શાસ્ત્રો જન્મા છે, શાસ્ત્રોનો જન્મ જ એવા મહાપુરુષથી થયો છે, ત્યાં શાસ્ત્રમાં જોવાની તારે જરૂર રહેતી નથી. જામીનગીરી માગવા જેવું છે, કોઈ નાણા જોડે પૈસા આપો, એનો અર્થ એ કદાચ તમે ન આપો તો હું ઓલા પાસેથી લઈ આપું. એમ સત્પુરુષના વચનો મળ્યા પછી શાસ્ત્ર ગોતે ત્યારે એને સત્પુરુષ પ્રત્યે વિશ્વાસ નથી. સાચું કહેતા હોય કોને ખબર, ચૂકી કહેતા હોય. શાસ્ત્રમાં લીધું હોય આપણે સાચું માનીએ, બાકી એમનો ભરોસો રાખવા જેવો નથી. એમ પૂછ્યું બીજવાનું આગમમાં નથી આવી વાત, પછી આ વિશ્વાસ છે કે નહીં, તો પછી ગુરુદેવની વાત ઉપર વિશ્વાસ છે કે નહીં. હજી આગમ જોવાનું મન થાય, વિશ્વાસ નથી. પછી પોતાની યોગ્યતાનું ઠેકાણું ન હોય તોય પણ અવિશ્વાસ કરવા લાયક તો પોતાની યોગ્યતા છે, એના બદલે અવિશ્વાસ કરે છે મહાપુરુષ. કેવી વિચિત્રતા સમજી. ગુનેગાર અપરાધી પોતે નિર્દોષ ને અપરાધીની દ્રષ્ટિએ જોવે છે, એવી વાત છે.
ગમે
તે એક જગ્યાએ વાંધો પડ્યો એટલે બધી જગ્યાએ એને વાંધો ઊભો છે. પોતે છેતરાય છે, ધોખો પોતે પોતાને ધોખો દે છે, હું માનું છું, પણ વાતમાં કાંઈ માલ નથી.
બે જ્ઞાની ગઈ ગયા છે આ વાત, અત્યારના બે જ્ઞાની ગઈ ગયા છે. માતાજીએ કહી ગયા, ગુરુદેવે કહી ગયા, પોતે હાજર છે.
સિમંદર ભગવાન કહી ગયા હતા, સિમંદર ભગવાન નથી માનવું ને, પછી ગુરુદેવ નું ક્યાંથી માને એમ છે. એ પુરુષના વચનો આગમ સ્વરૂપ છે, તો પણ વારંવાર પોતાથી વચન યોગની પ્રવૃત્તિ ન થાય, તેથી તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી સત્પુરુષનો વચન સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ હોય તો તો પણ વારંવાર તેમનાથી વચન યોગની પ્રવૃત્તિ ન પણ થાય. કેમ કે કોઈ વિકલ્પ આવે બોલવાનો ત્યારે બોલવાની પ્રવૃત્તિ. એવું નથી કે સમાગમમાં હોય એની સાથે બોલ્યા જ કરે અને એને કાંઈ ને કાંઈ સમજાવ્યા જ કરે, એવું નથી. વચન યોગની પ્રવૃત્તિ ન થાય તેથી તથા નિરંતર સમાગમનો યોગ પણ ન બને તેથી પોતાને પણ કાંઈ એવો ઉદેજ આવી જાય. નિવૃત્તિ લીધી હોય છતાં પણ સમાગમમાં ન રહી શકાય, કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ આવવી પડે તથા તે વચનોનું શ્રવણ તાદ્રશ સ્મરણમાં ન રહે તેથી તે વચનનું શ્રવણ છે એ વિસ્મૃત થતા વાર નથી લાગતી. કથન હોય લખાણ હોય તો એક જ લખાણ કલાકો સુધી જોઈ શકાય છે. જ્યારે જે શબ્દો સાંભળવાના છે એ શબ્દો તો સેકન્ડમાં વિલીન થઈ જાય છે. એટલે એનું તાદ્રશ્ય સ્મરણ, તાદ્રશ્ય સ્મરણ એટલે જેવું સાંભળ્યું તેવું ને તેવું જે સંખણે સાંભળ્યું તે દિવસ ત્યારે જે સંભળાયું એવું પછીના કાળમાં નથી રહેતું. કાળ છે એ વિસ્મૃતિનો હેતુ થાય છે. આ દુઃખના અવસર દાડા કહે છે કે નહીં, એવો પ્રસંગ બને છે દરેકને કે કેમ એ ઠંડુ પડી જાય છે, દુઃખ ઓછું થતું જાય છે. કેમ કે જેમ જેમ કાળ જાય એમ એની તાદ્રશ્યતા સ્મરણમાં રહેતી, સ્મરણ રહેતો પણ તાદ્રશ્ય ન રહે તેવું ને તેવું ન રહે. જેવું દ્રશ્ય જેવું હોય તેવું ને તેવું ન રહે. એટલે તે વચનનું શ્રવણ તાદ્રશ્ય સ્મરણમાં ન રહે તેથી કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે. તેથી કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવા માટે પોતાની યોગ્યતાનું પરાવર્તન થાય, કહેવાય પરાવર્તન થાય એટલે પલટો મારવો. જે અયોગ્યતા હોય તે પલટીને સુયોગ્યતા થાય એવી જરૂરત હોય તેથી એક વાતને કેટલા કારણથી વિચારે છે. કહેવું તો એટલું છે કે આગળનો અભ્યાસ હું સ્વાધ્યાય રાખવો, શું કરવા રાખવો એના કારણો તે છે. આગળનો સત્કૃતનો અભ્યાસ રાખવા પાછળ કેટલું વિચાર્યું છે એમણે.
મંત્રો જે વાત કરી
એક સામે વાત આવે તો ચારે પડખેથી ઉપયોગ કરી વળે છે, બધી વાત તપાસાઈ જાય છે અને એનું નિરૂપણ બહુ સમર્થ કલમ કરે છે. તેમજ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વારંવાર ભાવનામાં ભાવનાનું બળ વધે, ભાવના વૃદ્ધિ જે થાય તેના અર્થે વિતરાગ ફ્રુટ. વિતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. આ એટલે એને નમસ્કાર કરવામાં આવે છે જેનો ઉપકાર થાય એટલે નિમિત્ત થાય, નિમિત્તપણે ઉપકારી થાય એના પ્રત્યે પણ નમસ્કાર કરવામાં આવે છે. જો કે તેવા મહાત્મા પુરુષ દ્વારા પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ. આ પાછું સરસ નથી, સીધો વાંચવા દઈ દઈશ નહીં. પહેલાં કોઈ મહાપુરુષ પાસેથી એનું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરીએ, રહસ્ય સમજે પછી રહસ્ય સમજ્યા પછી એનો વારંવાર અનુપ્રેક્ષા કરીએ. નહીં તો ઓર હું છોડ કહેશે કાંઈક ને સમજીશ. તેનું રહસ્ય પ્રથમ જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દ્રષ્ટિ થઈ એટલે યોગ્યતા નિર્મળતા. વિશુદ્ધ દ્રષ્ટિ એટલે પ્રયોજનને પકડી રાખવાની, પ્રયોજનને ન છટકવા દે, ન છોડે એવી નિર્મળ દ્રષ્ટિ થઈ વિશુદ્ધ, એટલે નિર્મળ મહાત્માના સમાગમના અંતરાલમાં પણ સમાગમ મળતો હોય ત્યાં સુધી તો નહીં એમ કે છે. સમાગમ મળતો હોય તો પેલો સમાગમ શાસ્ત્ર વાંચવાનો નહીં, મહાત્માના સમાગમના અંતરાલમાં પણ તે સુધ બળવાન ઉપકાર કરે છે. આટલું હોય તો નહીતર એમને માચવા બેસે તો ઉપકાર ઉપકાર કરે છે એ વાત છે. અથવા જ્યાં કેવળ તેવા મહાત્માનો યોગ બની શકતો નથી, એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય કે જ્યાં એવા મહાત્માનો યોગ બની શકતો જ નથી, ત્યાં પણ વિશુદ્ધ દ્રષ્ટિવાનને ગમે તેને નહીં, નામધારીને મૂકશો એમ ન ચાલે, વિશુદ્ધ દ્રષ્ટિવાનને વિતરાગ સ્વરૂપ પરમ ઉપકારી થાય, પોતાની દ્રષ્ટિની નિર્મળતા હોય તો એને ઉપકારી છે. પ્રયોજનને જોઈ શકતો હોય, પ્રયોજન વાત છૂટતી ન હોય, અપ્રયોજન ઉપર એને પકડ આવતી ન હોય, બે સાથે છે અભિનાભાવે. અને તે અર્થે થઈને મહાત્મા પુરુષોએ એક શ્લોકથી માંડીને દ્વાદશાંગ પર્યંત રચના કરી છે. જે મહાપુરુષોએ કોઈ એક શ્લોક રીતે છે કે કોઈ એક બાર અંગ રીતા છે, એ આટલા માટે રીતા છે કે નિર્મળ દ્રષ્ટિવાનને, પાત્રતાવાનને, અધિકારી જીવને એ સત્વ ઉપયોગી થાય, અનધિકારીને ઉપયોગી ન થાય એમ છે. સાથે સાથે એ દ્વાદશાંગના મૂળ ઉપદેષ્ટા તો સર્વજ્ઞ વિતરાગ છે. એ મહાપુરુષોએ ભલે એની રચના કરી છે, પણ એ સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર જૈન પરમેશ્વર છે. એ મૂળ ઉપદેશ એમણે કરેલો છે, પછી એ ઉપદેશને અહીંયા બાર અંગની અંદર ગૂંથેલો છે. એવા સર્વજ્ઞ વિતરાગનું સ્વરૂપ, જેના સ્વરૂપનું મહાત્મા પુરુષો નિરંતર ધ્યાન કરે છે, જેમણે અંગ પૂર્વની રચના કરી છે એવા મહાપુરુષો પણ એ સર્વજ્ઞ વિતરાગનું ધ્યાન કરે છે, અને તે પદની પ્રાપ્તિમાં જ સર્વસ્વ સમાયેલું છે એમ પ્રતીતિથી અનુભવે છે. અને આવું પૂર્ણ પદ પ્રાપ્ત કરવું એ અમારા જીવનનું સર્વસ્વ છે, એમ ન હોય તો અમારા જીવનમાં કાંઈ નથી, ખાલી છે એમ ખાતરીથી અનુભવે છે, વિશ્વાસથી અનુભવે છે, એવું પોતાનું જીવન અનુભવ કરે છે. સર્વજ્ઞ વિતરાગના વચનને ધારણ કરીને મહત આચાર્યએ દ્વાદશાંગની રચના કરી હતી. એ સર્વજ્ઞ વિતરાગના વચનને આત્મામાં ધારણ કરીને એ મહાન આચાર્યએ, ગણધરાદી આચાર્યએ દ્વાદશાંગની રચના કરી હતી, અને પદ આશ્રિત આજ્ઞાંકિત મહાત્માઓએ અને એને આશ્રય કે બાર અંગને આશ્રય, એથી વધારે નહીં, એથી આગળની વાત કહેવાની કોઈને રહેતી નથી. સદાશ્રી આજ્ઞાંકિત મહાત્મા હોય, આજ્ઞાંકિત મહાત્મા, બીજા મુનિઓ પણ એ આચાર્યોના આજ્ઞાંકિત છે, એમની આજ્ઞા બહાર જાય નહીં એમ કે છે. મુનિ હોય તો પણ આચાર્ય દેવની આજ્ઞા બહાર જાય નહીં, એવું છે. સમર્થ છે, સત્ય સાતમે ગુણસ્થાને જવાવાળા છે, અને કોઈ કોઈ મુનિઓ તો આચાર્યો પહેલા કેવળ જ્ઞાન લેવા વાળા છે, તો પણ જ્યાં સુધી એમના શિષ્ય પદે હોય ત્યાં સુધી એમની વ્યવહાર આજ્ઞા પણ ઉઠાપે
નહીં.
આચાર્ય એવા અજ્ઞાતી મહાત્માઓએ બીજા અનેક નિર્દોષ શાસ્ત્રોની રચના કરી છે. કેવા શાસ્ત્રોની રચના કરી છે? નિર્દોષ શાસ્ત્રોની રચના કરી છે. જે શાસ્ત્રોથી દોષ મટે અને પવિત્રતા પ્રાપ્ત થાય એને મંગળ કહ્યા છે, શાસ્ત્રોને મંગળ કહ્યા છે. શાસ્ત્રોની સ્થાપના એટલા માટે કરવામાં આવી, મંગળી છે માટે એને શાસ્ત્રની સ્થાપના કરવામાં, જેના દ્વારા આત્માને, જે વચનો દ્વારા આત્માને પણ મંગળ પ્રગટ થાય, દોષ જાય અને પવિત્રતાની પ્રાપ્તિ થાય એની રચના કરી છે. આ પ્રમાણે દ્વાદશાંગના નામ છે. જે બારની રચના કરી એના નામ આ પ્રકાર બારે બાર નામ લીધા છે. આચારંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતા ધર્મકથાંગ, ઉપાસક દશાંગ, અંતકૃત દશાંગ, અનુત્તર ઔપપાતિક, પ્રશ્નો વ્યાકરણ, ગીતાક અને દ્રષ્ટિવાદ, એ બાર અંગના નામ છે. તેમાં આ પ્રમાણે નિરૂપણ છે, એમાં આ પ્રમાણે નિરૂપણ છે. બારે અંગના વિષય જુદા જુદા છે, વિષય અનુસાર એના નામ પણ જુદા જુદા છે. એ વિષય નિરૂપણ આ પ્રમાણે છે, પણ એમાં કાંઈ આવતું નથી. અમારા
ખાનમાં
ત્રણેય સંપ્રદાયમાં માન્ય છે, જેમ છ દ્રવ્યના નામ માન્ય છે, કનિષ્ઠના નામ માન્ય છે, નવ તત્વના નામ માન્ય છે, ચોવીસ તીર્થંકરોના નામ માન્ય છે, એમાં અંગ પૂર્વના નામ પણ માન્ય છે. આત્મા મોક્ષ માર્ગ ને પ્રાપ્ત થાય એ ભાગરૂપ જોડ છે. જે મૂળ પ્રયોજનભૂત વિભાગ છે અત્યારે રહી ગયો છે, એટલે અત્યારે પણ એ શાસ્ત્રોમાં નિમિત્ત છે. જે કોઈ સંસ્કારી જીવો છે એ મોક્ષ માર્ગ છે.
કોઈ રચના કરી હોય એમના પ્રશ્નો ઉપર આવે તો પ્રસ્તાવના મોટો કોઈ ગ્રંથ રચવાનો
પંચાવન થી પાસઠ ક્યાંથી લખ્યું છે એ નથી, ક્યાં ગામ લખ્યું છે. મારા હાથમાં આવ્યું છે 1953 ની સાલમાં, નીચું છે એમ છે. સમજ 1953 તે અલ્પ સ્થળો રહ્યા, તેને એકાદશાંગને નામે શ્વેતાંબર આચાર્ય કહે છે. એકાદશ એટલે અગિયારંગને નામે શ્વેતાંબર આચાર્ય કહે છે. દિગંબરો તેમાં અનુમત નહીં થતા એમ કહે છે કે એ દિગંબરોનો અભિપ્રાય નથી થતો. વિસંવાદ કે મતાગ્રહની દ્રષ્ટિએ તેમાં બંને કેવળ ભિન્ન માર્ગની પીઠે જોવામાં આવે છે. આમાં શું છે કે જ્યાં ફેર પડે છે એમાંથી વિસંવાદ પણ ઉત્પન્ન થાય છે, એમાંથી જુદો મત પણ ઉત્પન્ન થાય છે. એ દ્રષ્ટિથી જુઓ તો બે માર્ગ ભિન્ન છે એમ જોવામાં આવે છે. વિરોધી દ્રષ્ટિએ જોતા એટલે કેટલું એની અંદર જે મૂળ તત્વ સ્મરણમાં રહીને જે લખાઈ રહી ગયો છે તો તેના કારણે જુદા જ જોવામાં આવે છે. સ્મૃતિમાં રહી જાય જ્યારે એક મહાપુરુષ કે એક તીર્થંકરની પાછળ બે ફાંક આપણે ત્યારે એમને જે કોઈ મોટા ભાગમાં તો સ્મૃતિમાં બધા એને હોય, એ સાચો હોય એને હોય અને જેમાં ફેર પડ્યો હોય એને પણ એ વખતે જયારે જુદા પડે ત્યારે તો ક્યાં જુદા પડે છે એ તારવી ન શકે માણસ. સામાન્ય બુદ્ધિ વાળા તો એ
તારવી ન શકે.
કે છે ગુરુદેવ કે છે એ જ આ કે છે, ગુરુદેવ કે છે એ જ આ કે છે, ક્યાં તફાવત છે? માટે વિસંવાદ કરવો નહીં. બે શબ્દ ગુરુદેવ ની વાત કરે છે, ગુરુદેવ ના નામે વાત કરે છે. એમ કરીને તીર્થંકર ના નામે ભગવાન મહાવીરે આમ જ કહ્યું હતું, એટલે ભગવાન મહાવીરે આમ જ કહ્યું. તો જે અલ્પ ફેરફાર છે એ મતાગ્રહની કે વિસંવાદની દ્રષ્ટિએ જોવામાં આવે તો ભિન્ન માર્ગ જોવાય છે, પણ જે ઘણી ખરી વાતો જે કહેલી છે તેની તે છે એ રીતે જો જોવામાં આવે તો એના કારણો પણ કંઈક જુદા છે. દૃષ્ટિએ જોતા તેના જુદા જ કારણો જોવામાં આવે છે. તો ઊંડાણથી જુઓ તો એમાં ક્યાં શ્રદ્ધામાં ફેર પડ્યો અને આમાં ફેર પડ્યો એ બહુ ઊંડી દ્રષ્ટિનો વિષય છે, લાંબી દ્રષ્ટિનો વિષય છે. અથવા ભવિષ્ય અહીંયા થોડો ફેર પડ્યો છે તો આગળ જતા કેટલો બધો ફેર પડી જશે એ દીર્ઘ દ્રષ્ટિનો વિષય છે. સામાન્ય માણસો એ વાતને માપી શકતા નથી. ગમે તેમ હો પણ આ પ્રમાણે બંને બહુ નજીકમાં આવી જાય છે એમ કરીને જે વાત લીધી છે એમાં વિવાદના ઘણા સ્થળો તો અપ્રયોજનભૂત જેવા પણ છે, કેટલાક સ્થળો મને તો પ્રયોજન પણ નથી, અને કેટલાક જે પ્રયોજન જેવા છે એમાં પરોક્ષપણું પણ છે. અત્યારે એમનું પ્રત્યક્ષપણું પણ પરોક્ષ એટલે એવા ઐતિહાસિક વાતો છે. મલ્લીનાથ ભગવાન પ્રિયતા કે પ્રિયતા કેમ નથી કરવા ચાલે પ્રયોજન છે, ત્યાં પ્રયોજન છે પણ ઇતિહાસ પરોક્ષ છે. એમ કેટલાક પ્રયોજન જેવા છે પણ એ પછી ઇતિહાસમાં પરોક્ષ છે. અત્યારે એ પ્રત્યક્ષ વિષય નથી, કથાનો યોગનો વિષય છે. કારણ યોગમાં એ કથાનો યોગનો વિષય છે. તો કથાનો યોગના ઘણા વિષયો પરોક્ષ છે જેના પ્રયોજન પણ હોય છે, તત્વ દ્રષ્ટિએ કેટલુંક પ્રયોજન પણ હોય છે. અને કેટલાક જે આ કર્ણાનો યોગના અથવા ક્ષેત્ર આદિના જે માપ છે બીજી છે ત્રીજી છે એવા કેટલાક વિષયો તો અપ્રયોજનભૂત છે અને પરોક્ષ છે, કેટલાક પ્રયોજનભૂત છે અને પણ પરોક્ષ છે.
જે ભરે પડે છે એનો તફાવત તુલનાત્મક દ્રષ્ટિએ બતાવવા વાળા જે હોય એ કઈ ભૂલ કરે છે?
નહીં, એવું ક્યાં કહેવાનો મતલબ એ ભૂલ કરે છે એવું કઈ કહેવાનો મતલબ નહીં. તત્વ દ્રષ્ટિ કે જેને સૂક્ષ્મ દ્રષ્ટિ છે એ તો બધું સૂક્ષ્મતાથી માપે છે, જોવે છે, વિચારે છે અને આત્માને હિત થાય એ રીતે ગ્રહણ કરે છે.
બીજા જીવન ઉપર કરુણા લાવીને એ સ્પષ્ટ કરે, બહાર ના મૂકે. એ તો એ જીવોની કરુણા ને હિતની દ્રષ્ટિથી
દ્રષ્ટિથી મહાપુરુષને તો કોઈ પણ જીવને અહિત ન થાય અને હિત થાય એ એક જ દ્રષ્ટિકોણ હોય છે નિરૂપણમાં. બીજો દ્રષ્ટિકોણ એમનો હતો નથી. અને એ જ દ્રષ્ટિકોણથી જીવ જો એ વિષયને સ્પર્શે, અભ્યાસ કરે તે અવલોકે તો એનું હિત થાય. દ્રષ્ટિકોણ છોડીને વિચારે તો એનો
બારમાં એવું એમ દેખાય કે આ ફાટા પડી જાય છે, બહારમાં એમ દેખાય કે આનાથી તો ફાંટા પડી જાય.
આપણે તો પડેલા જ છે, એ તો પડેલા જ છે, એકમાંથી બે થયા એનો અર્થ શું? પડી ગયા ને પણ કોઈના પાડ્યા તો પડે નહીં, પોતાનો મત ફરે ત્યારે પડે છે. તો પડ્યો એ તો પડ્યો જ, એકમાંથી બે થયા એનો અર્થ શું? બે પણ આવ્યું ક્યાં છે? કોઈના પાડ્યા તો પડતા નથી. સત્ય ગ્રહણ કરવું છે તો આત્મવિચાર છે ગ્રહણ કરવું. કઈ યોગ્યતા એ કેટલે વધે એ વિશે વિચારવો, એ વિચારમાં કઈ યોગ્યતા એ કેટલે હદે એ વાતને વિચારવી. એટલે એનો એની મર્યાદા એ પ્રકારે બાંધી એનું માર્ગદર્શન એ રીતે લીધું કે ભાઈ તું તારા એ કેવળ આત્મહિતની દ્રષ્ટિએ જ એ વિષયને સમજી દે. જરાક એનાથી આગો પાછળ જઈશ તો તું પાછો મંડન ખંડન ના કરી દઈશ. એ પાછું એ સંપ્રદાય બીજી થઈ જાય. તત્વદ્રષ્ટિ રહે અને સંપ્રદાય બુદ્ધિ ન થાય એની ભેદરેખા બરાબર જળવાવી જોઈએ તો વાંધો ન આવે, નહીં તો વાંધો ન આવે. દિગંબર પીતાંબરનો વિષય એવો થઈ ગયો કે આજે એ શ્વેતાંબરની અંદર કોઈ મહાત્મા થાય તો સ્વીકારવાનું મન ન થાય એટલી હદે એ વસ્તુ તો એ સંપ્રદાય બુદ્ધિમાં જે આવે. જેમ કે આનંદ જિંદગી સિતાંબરમાં છે ને એવો કીડો બેઠો છે સંપ્રદાય બુદ્ધિનો, જવા દે જવા દે જવા દે. તત્વદ્રષ્ટિ હોય ઓહો એમાં તો તત્વ છે. નજર પકડશે વારંવાર એનો ઉદાહરણ કરતા હતા. એને ખબર નહોતી સિતાંબરમાંથી સિતાંબર દિગંબર સમજે એવું કોને આપણને આ બધા સમયમાં કોને બરાબર એ પહેલાં કંઈ બહુ ખબર નહોતી ને એમાં જતા ખબર નહોતી ને એમાં જતા છતાં એ જ્યારે નામ લે છે સાધુ કહેવાતા હતા ને એનું નામ કેમ મારી ઘડી અમે શ્રીમદજીનું નામ છે. શ્રીમદજી એટલી તમને ખબર નથી શ્રીમદજી એટલી ચોખ્ખું હું પોતે કરું છું એટલી નથી કરી સ્પષ્ટતા એટલે બે ધડક જે કહીએ છતાંય કે એમને નામ લે છે. મોટાભાગના દિગંબરો તો એમને શ્વેતાંબર જ માને છે. દિગંબર સંપ્રદાય વાળો તો શ્રીમદ રાજચંદ્રજીને સિતાંબર જ માને વાંચે છે. આપણા મંદિરમાં જઈને સિતાંબરનું વાંચે છે. હા એવું છે કે સાતસો એકાવન ચોરંગીનું મંદિર સિતાંબરનું વાંચે છે. દિગંબરો તો એમને સ્વતંબર જ સમજે છે. આપણામાં ઘણા શંકા છે. એ સ્વતંબર દિગંબરને જેણે આપણને સમજાવ્યું એ પોતે એની મુખ્યતા કરીને કેમ બોલે છે? એનો તો કંઈક દિમાગમાં વિચાર આવવો જોઈએ કે ન આવવો જોઈએ. એ ત્યાં તત્વ કહીએ એમને તત્વ સાથે સંબંધ છે. પછી સ્વતંબર દિગંબર છે. પહેલા તત્વની ખબર હોવી જોઈએ. સિતાંબર દિગંબર દિગંબરની સ્થૂળ દ્રષ્ટિએ ખબર પડી ને તત્વની ખબર ન પડી તો હું લાભ થયો? લાભ તો નથી થયો પણ મતવાદનું નુકસાન થયું છે, સંપ્રદાય બુદ્ધિનું નુકસાન થયું છે. એવી વાત છે. ભેદરેખા બહુ પાતળી જ્ઞાલગી સાધના સર્વજી થઈ નરસિંહ મહેતાનું ગાયું છે. તો નરસિંહ તત્વ જોયું ક્યાંથી ઉપાડ્યું છે? વિષ્ણુ માં થયા ને, પણ અન્ય મત માં જ્ઞાન થાય કે ન થાય એ કયો?
ત્યારે ગતિમાં થાય
એમ નહીં, અન્ય મતમાં આવે છે. ચાર ગતિમાં બીજો તો મત નથી, ત્રણ ગતિમાં. પણ મનુષ્ય ગતિમાં તો અન્ય મત છે જેને આપણે ગ્રહિત કહીએ
છીએ.
એમાં જ્ઞાન થાય કે ન થાય? છે પુરાવો તમારે કઈ? ગુરુદેવ નો પુરાવો છે, માનેલા ને ન થાય, જન્મેલા ને થાય. જેમની મતમાં જન્માતા અને અન્ય મતના સાધુ તરીકે પ્રસિદ્ધ હતા ત્યારે જ્ઞાન થયું છે. તો આનંદ ગણજે સતામતના સાધુ પ્રસિદ્ધ હતા ત્યારે એને જ્ઞાન થાય કે ન થાય? હે, જો ગુરુદેવ ને થાય તો આનંદ ગણજી ને થાય કે ન થાય? હે, તો લખે છે આનંદ ઘન ચેતન વે ખેલે દેખે લોક તમાશા. લોકો ભલે તમાશો જેવો દેખવો હોય એવો તમાશો દેખે, આય અમે તો અંદર ચેતન માં છીએ. લાંબુ કોને કહેવું પડે? એનો એનો એનું પરિમાણ શું? 6 મહિના ખોટી વાત છે. ગુરુજીનો ચેતનની સામના સમય સારા એવા હાથમાં આવ્યો. એકાણુમાં પરિવર્તન, 13 વર્ષ થયા, 13 મહિના નહીં 13 વર્ષ થયા. કરતા ચાલુ થયા ગુરુજીના શ્રીમુખે તો સાંભળ્યું કરતા કે અન્ય મતમાં હોય પણ અન્ય મતનો આગ્રહ ન હોય. આ અમે બેઠા, આ અમે પરિવર્તન કર્યું નથી, અનિયમત માં રહી ગયા હતા. પછી અમે અનિયમત માં હતા જયારે ત્યારે પોતાનો દાખલો દીધો. આગળ વિષય એટલો બધો ફેલો નથી, દિગંબર નો વિષય એટલો બધો ફેલો નથી. આત્મા તો અશરીર છે, અશરીર છે. પાછું ઉડી માંથી સ્કૂલ માં પડે એક સંપ્રદાય છોડ્યો, સાચા દિગંબરમાં આવ્યો, પાછો સંપ્રદાય કર્યો ત્યાં, એટલે પાછું એ નહીં છું. અપાત્ર શ્રોતાને દ્રવ્યાનું યોગાદિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકાદિ ભાવ ઉત્પન્ન થવાનો વખત આવે છે, અથવા શુષ્ક જ્ઞાની થવાનો પણ વખત આવે છે. અપાત્ર શ્રોતા પાત્રતા જોઈને એને ઉપદેશ આપવાનો, વ્યક્તિગત ઉપદેશ આપવાનો પ્રસંગ હોય તો એની પાત્રતા જોયા વિના ગમે તે વાત કરાય એને નુકસાન જ થાય. હવે આ પ્રસ્તાવના ત્રય સંક્ષેપીએ છીએ, પ્રસ્તાવના જ લખે છે કોઈ એક વાત નહીં, પ્રસ્તાવના લખે છે. કોઈ પુસ્તક હોય તો ગમે તે હોય પણ પ્રસ્તાવના લખે. અને જે મહાત્મા પુરુષે એમ કરીને પછી વાત કપાઈ ગઈ છે. આ પ્રમાણે સુપ્રતીત થાય તો વચ્ચેની વાત નથી. હિંસા રહીએ ધમે અથારસ દોષ વિદેય દેવે નિગંથે પવેણે સદણ હોય સંમતમ. હિંસા રહીત ધર્મમાં અધાર દોષ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવા દેવમાં અને નિર્ગ્રંથે પ્રરૂપેલો એવા ધર્મમાં જેને શ્રદ્ધા હોય તેને સમ્યક થાય, સદૈવ સદનમ હોય સમતમ, જેને શ્રદ્ધા હોય તેને સમ્યક થાય. તથા જીવને મોક્ષ માર્ગ છે તો જીવને મોક્ષ માર્ગ છે, નહીં તો અનુમાર્ગ છે. એના અનુસંધાન મેળ ખાય છે, વિષયનો મેળ ખાય છે. સર્વ દુઃખનો ક્ષય કરનારો એક પરમ સદ ઉપાય, સર્વ જીવને હિતકારી, સર્વ દુઃખના ક્ષયનો એક આત્યંતિક ઉપાય, પરમ સદુપાય રૂપ વિતરાગ દર્શન છે. આ જગતમાં સર્વ જીવને હિતકારી, એટલા જૈનોને નહીં, એટલા કુટુંબોને નહીં, સર્વ જીવોને હિતકારી, સર્વ પ્રકારના દુઃખનો અત્યંત ક્ષય કરનારો અને પરમ સાચો સદુપાય રૂપ જે કાંઈ છે તે વિતરાગ દર્શન છે, એ સિવાય બીજું કોઈ દર્શન નથી. એ પૂર્ણ પવિત્રતાને બોધનારું દર્શન છે. તેની પ્રતીતિથી, એટલે એમાં વિશ્વાસ પહેલી વાત છે, તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, પ્રતીતિથી અને અનુકરણથી, એટલી પ્રતીતિ નહીં, પાછો પ્રતીતિ આવે અનુકરણ કર્યા વગર રેની વિશ્વાસ આવે, અને તેની આજ્ઞાના પરમ અવલંબન વડે, એટલે એક નિષ્ઠાથી એની આજ્ઞામાં, વિતરાગની આજ્ઞામાં ચાલનાર વડે જીવ ભવસાગર કરી જાય છે. આ ભવ ભ્રમણનો જે નવા આયુષ બંધાવાના છૂટી જાય, જે વિતરાગના ઉપદેશનું અવલંબન આવે તો એને નવો ભાવ થવાનો છૂટી જાય. હા, પરમ અવલંબન વડે, જરાય આગો પાછો નહીં, એક નિષ્ઠાથી થોડું પોતાનું દાપણ કરે એમ નહીં. આજ્ઞા એટલે આજ્ઞા, માથે ચડાવી એટલે માથે ચડાવી, પછી વાત એમાં બીજી કઈ કે બળ.
751 નો પહેલો નંબર, પહેલો
સંકિત, સંકિત છે, પ્રત્યક્ષ સંકિત નું કારણ છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે આત્મા શું, કર્મ શું, તે કર્મનો કરતા કોણ, તેનું ઉપાદાન કોણ, તેનું નિમિત્ત કોણ, તેની સ્થિતિ કેટલી, કરતા શા વડે, શા માટે એનો કરતા થયો, શું પરિણામમાં તે, પરિમાણમાં એટલે પ્રમાણ, શું પ્રમાણમાં તે બાંધી શકે, એ આદિ ભાવોનું સ્વરૂપ, આત્મા અને કર્મ એ સંબંધીના ચારે પડખા એમ કહે છે. એનું સ્વરૂપ જીવનું નિર્ગ્રંથ સિદ્ધાંતમાં સ્પષ્ટ દર્શાવ્યું છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મપણે દર્શાવ્યું છે, અને સંકલ્પનાપૂર્વક એટલે વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે, ક્રમસર, ક્રમથી, પદ્ધતિસર, સિસ્ટમેટિકલી. તેનું કોઈ પણ દર્શનમાં, જેવું વિતરાગ દર્શનમાં છે, એવું કોઈ દર્શનમાં નિરૂપણ જોવામાં આવતું નથી, એ અમને અભિપ્રાય દર્શન. 755 માં પ્રસ્તાવના અધૂરી રહી છે, ત્યાર પછી 756 છે, એ લખાણ પણ અધૂરું મળ્યું છે. 757 અધૂરું, 58 અધૂરું, 59 અધૂરું છે, 61 સુધી અધૂરું છે, 62 અધૂરું નથી, અપૂર્ણ નથી લખ્યું, 63 અપૂર્ણ છે, 64 નથી, 65 નથી, 2-3 પૂરા છે, 65 પછી 85 કાંઈ નવાનું વાત. 756 મથાળું છે જૈન માર્ગ વિવેક.
વાહ વાહ,
કેવો મથાળું લીધું છે જૈન માર્ગ વિવેક. અમે લખાણ બહુ ઓછું છે, આવું લખાણ જરા લંબુ પૂરું મળ્યું હોય તો ઘણું એની અંદર આવ્યું હોય. ઊંડાણ પોતાના સમાધાન ને અર્થે યથાશક્તિએ જન જૈન માર્ગ ને જાણ્યો છે તેનો સંક્ષેપે કાંઈ પણ વિવેક કરું છું. આ સ્થળે અત્રે પોતાના સમાધાન ને અર્થે શું વાત લીધી પહેલા? પોતાના સમાધાન ને અર્થે, મારા આત્માના સમાધાન ને અર્થે, કોઈનો ઉપદેશ કરવાને અર્થે નથી. જે જૈન માર્ગ મેં જાણ્યો છે તેનો સંક્ષેપે કાંઈ પણ વિવેક કરું છું. તે જૈન માર્ગ જે પદાર્થનું હોવાપણું છે તેને હોવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે. જો માન્યતાને પ્રધાનતાથી વાત કરે છે, જૈન માર્ગ શું માને છે કે જે પદાર્થનું હોવાપણું, જુઓ પદાર્થ વિજ્ઞાન લીધું, સીધું સાયન્સ લીધું, નામની કોઈ વાત ન લીધી, સીધી પદાર્થ વિજ્ઞાન થી વાત શરૂ કરી છે. તે જૈન માર્ગ જે પદાર્થ છે તેને હોવાપણે માને છે અને જે પદાર્થ નથી તેને નહીં હોવાપણે માને છે. આમાં શું ખોટું છે? જેને હોવાપણું છે તે બે પ્રકારે છે એમ કહે છે. જે પદાર્થો છે એની બે જાત છે, એક જીવ અને એક અજીવ. જેમાં જીવ નથી તે અજીવ, જેમાં જીવ છે તે જીવ, જીવન છે તે જીવ, જેમાં જીવ નથી તે અજીવ. એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે, એના સ્વભાવો ભિન્ન હોવાને લીધે તે પદાર્થો સ્પષ્ટ ભિન્ન છે. કોઈ કોઈનો સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. જીવ કદી જીવ સ્વભાવને ત્યાગે અને જડ થાય, અજીવ થાય, અને અજીવ કદી અજીવ સ્વભાવનો ત્યાગ કરીને જીવ થાય એવું કદી બનતું નથી. વનસ્પતિમાં જીવ છે કે નહીં? આપણે શું કહે છે લૌકિક ભાષામાં એને પ્રકૃતિ કહે છે. અત્યારે પ્રકૃતિની સુંદરતા, પ્રકૃતિ બહુ ખીલી ઉઠી છે. એ પ્રકૃતિમાં જીવ આવ્યો, શું આવ્યું પ્રકૃતિમાં? શું આવ્યું? પણ જળ છે જળ રહ્યા અને જીવ છે કે જીવ જ રહ્યા. પણ સંયોગી દ્રષ્ટિએ એની સુંદરતા જોવામાં આવે છે. એ તો રમ્યતાના નવા ગુણ છે. કોઈ કોઈનો સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. અજીવ રૂપી અને અરૂપી એવા બે પ્રકારે છે. અજીવમાં પણ બે પ્રકાર છે, એક જડ છે તે રૂપી છે. રૂપી છે એટલે જેમાં વર્ણ છે, ગંધ છે, સ્પર્શ છે, શબ્દ છે વગેરે. અરૂપી એટલે જેમાં એ જાતના કોઈ વર્ણ ગંધ સ્પર્શાદી નથી. ચાર અરૂપી છે, જળમાં પણ અજીવમાં પણ ચાર અરૂપી, અને જીવ પણ અરૂપી છે. પણ એ સચેતન અરૂપી છે અને આ અચેતન અરૂપી છે. જીવ અનંતા છે, પ્રત્યેકે પ્રત્યેક જીવ ત્રણે કાળે જુદા છે, સર્વ મળીને એક છે એમ નથી. જ્ઞાન દર્શન આદિ લક્ષણે જીવ ઓળખાય છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાવીને રહે છે, એનું ક્ષેત્રફળ છે. સંકોચ વિસ્તારનો વિકાસનો ભાજન છે, એટલે એને સંકોચ અને વિસ્તાર નાના મોટા ક્ષેત્ર જોવામાં આવે છે. અનાદિથી કર્મગ્રાહક છે, નવા પરમાણુઓ કર્મના પરમાણુઓનો સંયોગ થાય એવા નૈમિતિક ભાવ, નિમિત્ત નૈમિતિક ભાવો ભજા કરે છે અને કર્મગ્રાહક પણ કહે છે. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી, પ્રતીતિમાં આણ્યાથી સ્થિર પરિણામ થયે તે કર્મની નિવૃત્તિ થાય છે. એ રીતે જીવ જીવનું સ્વરૂપ જાણીને, પ્રતીતિ કરીને સ્વરૂપમાં સ્થિર પરિણામ કરે તો કર્મગ્રાહ છે, કર્મની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે જીવ વર્ણ ગંધ રસ સ્પર્શ રહી છે, અજર અમર અને શાશ્વત વસ્તુ છે, આટલું નિરૂપણ કર્યું છે. બાકીનો લખાણ આ વિષય નું હાથમાં આવ્યું.
દેવાદિદેવ સિદ્ધિમંદર ભગવાન નો જય.